તારીખ 22/4/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 895 અને 896 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 523
કર્ણાનું યોગમાં સમજાવવાની જરૂર છે કે પહેલા અનુષ્ઠાન વાળો જીવ છો કે ચોથા પાંચમા અનુષ્ઠાન વાળો જીવ છો. આ તો સમજાવવા સિદ્ધાંતિક રીતે એ વાત સ્પષ્ટ છે. હવે કહે છે કે દેવની વિનંબર સાધુ નવ કોટીને ભંજરે પાડે એની પાય છે અને અત્યંત મન પ્રસાર કરે પણ આત્માનું ભાન નથી તેથી તેને ચોથા પાંચમા સંસ્થાન વાળા જ્ઞાની કરતા પાંચમા સંસ્થાન વાળા શ્રાવક અસંયત અને દેશ સંયત સમય દ્રષ્ટિ ભલે રહ્યા પણ એની જે પ્રવૃત્તિ છે અને પરિણામ છે એને કસાય છે એને વિષય કસાય ની પ્રવૃત્તિ હોય છે પાંચ મુદ્દા વિષયો પણ છે કેટલીક ક્રિયાઓ એવી છે કે તેને અનુરૂપ કસાય ના સદભાવ મળે આહાર કોઈ તો આહાર લઈએ કદાચ લડાઈમાં પણ દુકાનદારીના રાજા હોય આટલો મોટો ફેર છે અત્યંત મન કસાય છે અને એને અનુરૂપ બાય પૂર્યા છે એકનો કસાય તીવ્ર દેખાય છે પ્રવૃત્તિ નથી એને હિમ કહો દેખાય એ લોકના ભાગે છે, અને મનુષ્ય લોક છે એ મૃત્યુ ભાગમાં છે. બરાબર તો રાજુમાં સાત રાજુ પૂરા થયા, ઉત્તર સાત રાજુ, નીચે સાત રાજુ, વચ્ચે મનુષ્ય લોક છે. ક્યાં થયા? ઉપરમાં જે સોળ સ્વરૂપ છે એ સોળ સ્વરૂપ પૂરા થયા પછી આ નવમી ગ્રહ પ્રેરિત નાદિમાં છે. ત્યાં દ્રવ્ય સંયમ અને કસાય બલી કરનારને એમ કહેવું છે, પ્રશ્ન કરનારને કે માત્ર સંયમ પાડે છે એવા એટલો બાહ્ય સંયમ છે કે એના મૂળ કસાયના પરિણામ પણ છે એ સાબિત થાય છે કે જેના ફળમાં આજે નવમી ગ્રહ જાય છે પાછલા બે દ્રવલિંગીને ભાવલિંગ થી હલકો કહો એ સાચા મુનિ છે, ભાવલિંગ થી સંત છે. એની પાસે બાહ્ય ક્રિયા ત્યાં કોઈના પરિણામ નું મહત્વ નથી એ વાત સ્પષ્ટ કરી છે. સિદ્ધાંત ની વાત કરે પણ ચોથા નુકસાન વાળા કરતા હિંસા માટે તો એ તો વિશે કસાયની પ્રવૃત્તિ વાળા પણ દેખાય છે. અસંયત દેશ સંયત સંયમ દ્રષ્ટિને કસાયનો પ્રવૃત્તિ તો છે, એ દલિત માં વાત છે, એનો કોઈ ખોટો બચાવ નથી. એને કસાયની પ્રવૃત્તિ છે, એનો કસાય દેખાય છે, પ્રવૃત્તિ પણ દેખાય છે. પરંતુ તેની શ્રદ્ધામાં તેને કોઈ પણ કસાય કરવાનો અભિપ્રાય નથી. રંજ માત્ર એક કણ પણ કસાયનો કણ પણ રૂચે એ સમી દ્રષ્ટિ નથી. અને માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે એવા શ્રદ્ધામાં આપણા તો હજી વિશે કસાયની પ્રવૃત્તિ છે. તે સર્વ હોય આગળ ધર્મ ભલે પણ ધ્યાન પણ દ્રષ્ટિને કસાયોની પ્રવૃત્તિ તો છે, પરંતુ શ્રદ્ધામાં તેને કોઈ પણ કસાય કરવાનો અભિપ્રાય નથી. શું સ્પષ્ટ કરે છે? મારે શ્રદ્ધાની વાત છે એ બહુ વજનદાર વાત છે, અને પાયાની વાત છે અને મુખ્ય વાત છે. એ શ્રદ્ધાની વાતને સમજાવીના શ્રદ્ધાના પ્રથાને એક વસ્તુને બીજું કાંઈ પણ કરવા જાય છે. લૌકિક દ્રષ્ટિએ કે બાહ્ય દ્રષ્ટિએ ભલે એ કિંમત વાળો ગણાશે, અથવા એનો ફળ પણ કંઈક તને રાખશે કે તારા દુવા ઉતરના સ્વરૂપમાં જાય છે, ત્યાગ્યા ત્યાગના પરિણામ સંયોગની દ્રષ્ટિ એવી ને એવી રહી હોવાથી અને અસંયોગી તત્વની દ્રષ્ટિ નીકળી હોવાથી જે આ સંયોગ મળશે જેવો ઉદય છે એવા પરિણામ ત્યાં ત્યાં પરિપૂર્ણ દશાને નહીં પહોંચતા કોઈ પણ સ્વરૂપમાં જાય ત્યાં સમય નહીં પરિસ્થિતિ ત્યાં રાગ નો ચારિત્ર ગુણનો ચોખ્ખું નુકસાન રહેશે પાવલી નુકસાન રહેશે ચોથા નુકસાનમાં વૈરાગ રહેશે જ્યાં દેવાંગના પ્રત્યે જોવે તો અંદરથી વૈરાગ છે એમ પ્રાર્થનાનો ભાન છે ભગવાનના સમસ્યાના સાંભળવા રહેશે પણ છતાં તે અવરોધ સ્થાન ચોથું રહેશે પાંચમું આ પરિસ્થિતિ મિથ્યા દ્રષ્ટિ જીવતો એટલો બધો ખોવાઈ જાય તીવ્ર રસમાં એક ઇન્દ્રિયાની આ દિશા
સમય દ્રષ્ટિ ઓર સાતમા સ્થાનમાં એક એક સ્થિતિમાં જતા સમય દ્રષ્ટિ સચોતે પ્રસ્થાન નહીં આવે મુનિ સાથે છે તે ગુણ સ્થાન ની આધે સ્વર્ગ ગ્રહણ કે સ્થિતિ હોય
સર્વ ઉપમિચના સ્વર્ગ માં જાય મે મોક્ષાય બધો આવે ઉત્તરના સ્વર્ગ માં જાય ચોથા પંક્ત પાંચવા અવસ્થાન વાળા પ્રાપ્ત ને કેટલા પુણ્યના પરિણામ ન હોય એટલી કશાય ની ભૂમિકા ન રહે નીચેના સ્વર્ગ માં
જાય આત્મા ક્યાં ફરક પડે સ્થાન સે તો આત્મા કોઈ ફરક નહીં પડે
ગુણસ્થાન તો વહી
રહે ભગવાન વિરેન્દ્રની વાણીમાં એવી વાત આવી છે કે તમે આ મનુષ્ય ભાવ પ્રાપ્ત કરીને મુનિદશા અંગીકાર કરવા સુધી પહોંચ્યા આ મુનિદશા તો કેવું જ્ઞાન નીકળેલી છે અંતરમુખની એક ધારી એકાગ્રતાની સાધના નહીં સાધી શકો તો અફગાનિસ્તાનમાં જવું પડશે અને ત્યાં સાગરોની જેલમાં રહેવું પડશે માટે
પુરુષાર્થની
ઉગ્રતા કરવાની પ્રકાર પર્યાયમાં કશાય થાય છે શ્રદ્ધાના સમ્યક દ્રષ્ટિને જરા પણ કોઈ પણ કશાય કરવાનો અભિપ્રાય નથી છતાં પર્યાયમાં કશાય તેને થાય છે અને તે એ માને છે એ રીતે થાય છે તીર કશાય હોય કે મંદ કશાય હોય સમ્યક દ્રષ્ટિને તે એ રીતે છે જયારે મિથ્યા દ્રષ્ટિને મંદ કશાય હોય તો પણ તે ઉપાદેય વૃત્તિ આ મોટો ફેર છે કેટલો મોટો ફેર છે પૂર્વ પશ્ચિમ સ્વતંત્ર વિપરીત છે. ભલે કસાય ગ્રહયોગમાં જવા પર્યંત નો અનુભવ થયો તો પણ તે ઉપાધિ નીકળી છે, એમાંથી કસાય ફાટી નીકળો કેમ કે એને કસાય ઉપાધિ કરી. એ કેટલો વૃદ્ધિગત થશે, શું છૂટી ને છૂટીને કેટલો બધો અશુભમાં જશે કોઈ જ્ઞાન નહીં. ત્યારે સમય દ્રષ્ટિને તેના જેટલો ભલે કસાય મંદ ન થતો હોય તો પણ તે હે બુદ્ધિ હોવાથી ક્રમશઃ કસાયનો અભાવ કરશે, મંદ કરશે એટલું નહીં, મંદ તો અભાવ ત્યાં પહેલા થઈ જાય છે પણ અભાવ કરશે એ કહેવાય. વિષયજી પસંદ કર્યો અભાવ સાથે 143 એટલે કે સમ્યક દર્શન થયા પહેલાના જે પરિણામ છે અને સમ્યક દર્શન થવા કાળના જે પરિણામ છે એ વિષયની ત્યાં સમય શાળામાં ચર્ચા કરેલી વિશે બહુ વિશિષ્ટ વિષય
બહુ સરસ.
ત્યાં એ વિષયની કે નય પક્ષ એવા શુદ્ધ નયનો પક્ષ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તે હું છું, આગળ વધીને સમય દર્શનની પ્રાપ્તિ કરી શકવાનું છે નથી. હવે નય પક્ષ શું છે, સુધારેલો પક્ષ શું ચીજ છે, પક્ષ કીધો કે શુદ્ધાત્માનો ઘણો મહિમા આવેલો છે એને ત્યાં શુદ્ધ નયનો પક્ષ કરે છે. શુદ્ધ નયના વિષયભૂત એવો જે શુદ્ધાત્મા પોતાનું પરમાર્થ સ્વરૂપ એનો ઘણો મહિમા આવ્યો છે પણ હજી નિર્વિકલ્પ વિતરાગી દશા પ્રગટ થઈ નથી, દર્શન પ્રગટ થયું નથી. એ પહેલાની જે શુદ્ધાત્માના મહિમાવાળી જે દશા છે એને શુદ્ધ નયનો પક્ષ કહેવાય. જો અહીંયા બહુ નાજુક પરિસ્થિતિ છે, જો મુક્તતાના સદભાવમાં શુદ્ધાત્માનો મહિમા ન આવે તો એને તો શૂન્ય દર્શન થવાનો પ્રશ્ન નથી. તો એનાથી તો વ્યવહાર નહીના પક્ષમાં રાજના પક્ષમાં પડ્યો છે અને પરગ્રહના ઉપાધિ ગણામાં પડ્યો છે. પણ શુદ્ધાત્માનો મહિમા આવવો અનિવાર્ય છે, આવવો જ જોઈએ અને એની મુખ્યતા પણ થાય, છતાં એ સુબુદ્ધિનો રાગ પૂછવો જોઈએ ત્યારે પક્ષાંતિ પ્રાપ્ત થાય.
બરોબર, રાગ
રાગ છે ત્યાં સુધી પક્ષમાં લીધો અને પક્ષમાં લીધો ત્યાં સુધી એને એ પક્ષો આવો જીવ વિતરાગી દેખાવો રાગી જોઈ શકે, પક્ષ વાળો જીવ રાગી છે પક્ષ છે નાજુક પરિસ્થિતિ છે કે ભગવાન આત્માનો મહિમા આવવો અનિવાર્ય છે, આવવો જ જોઈએ, આવે છતાં રાગ વધવો જોઈએ, રાગ ઘટવો જોઈએ, તૂટવો જોઈએ, ઘટવો જોઈએ, અભાવ થવો જોઈએ, આ શરત છે.
રાખતો હોય છે
રાગ હોય પણ રાગ તૂટવો જોઈએ કેવી રીતે તૂટે આ
પ્રશ્ન
હે દ્રષ્ટિ
હોય
તો તૂટે નાસ્તિકનો વિષય છે. અસ્તિથી ઉપાદેય ચાલે ધાત્મા નહીં
હોય
જે રાગ વગરનું આત્મતત્વ છે પરમાર્થ તત્વ છે એના લક્ષ્ય રાગ તૂટી જાય. જો રાગનું લક્ષ્ય જ્યાં સુધી રાગ રાગ ઉપર લક્ષ્ય ત્યાં સુધી તો રાગ નથી તૂટતો. એટલે જેનો મહિમા આવ્યો છે એના લક્ષ્યમાં જો જ્ઞાન બળ વધે કે હું આવો છું તો રાગ ઉત્પન્ન થતો બંધ થઈ જશે એવો આવિર્ભાવ થશે આત્માના મહિમામાં, આત્મા તરફના જ્ઞાનના લક્ષ્યમાં મહિમા એવો વધશે કે એ મહિમા સાથે રાગ નહીં રહે, વિતરાગી તત્વનો આવિર્ભાવ થશે, જ્ઞાન આવશે. અને એ જ્ઞાનમાં વિતરાગતાના વિતરાગી તત્વનો આવિર્ભાવ થતા વિતરાગતાનું વ્યાપનું થશે, અથવા એ એવી રીતે મહિમા કરે છે. લક્ષ્મણો એટલે શું હોય એનું પણ જરા લક્ષ્મણો એટલે પોતે આવો વિતરાગી સ્વરૂપે, વિતરાગી સ્વભાવે છે એવું વ્યાપકપણે પ્રત્યક્ષ કરી જાય છે ત્યારે એને રાગ નથી થતો, રાગ ઉત્પન્ન થતો બંધ થાય છે એને વિતરાગી દેખાતી પણ જો એને ન થાય તો મહિમાની સાથે સાથે રાગ વધે. એટલે કે જો એવા સિદ્ધાર્થના લક્ષ્ય વ્યાપક ભાવે અનુભવ કરવા સુધીનો ભાવમાં આવિર્ભાવ ન થાય તો શું થાય કે મહિમા ન્યાય અને આત્મા સંબંધી લાભ લીધે એ એમ માટે હું ક્યાં પરબ્રહ્મનો લાભ કરું છું, હું ક્યાં વિષય કૃષ્ણનો લાભ કરું છું, અરે હું ક્યાં પૂજા ભક્તિનો લાભ કરું છું, એવું સાથે હું તો આત્માનો લાભ કરું છું. આત્માનો મહિમા કરો છો, રાગ કરો છો નહીં પણ
મહિમા
મહિમા કરો છો, મહિમા કરે છે રાગ કરે છે મહિમામાં ફેર છે, રાગમાં ઉજળાય છે એવું રાગવાળો મહિમા કરવા એ પણ ભગવાન વિનેન્દ્રનો ઉપદેશ તમની તરફ પ્રશ્ન થવા આવી જે બાબત છે એ સમીક્ષામાં કરી છે.
એકાંત અનુભૂતિ સ્વરૂપ આત્મા,
અનુભૂતિ સ્વરૂપ આત્મા એની અનુભૂતિ વ્યાપી વ્યાપક ભાવે કરે કે આત્મા પ્રત્યક્ષ થઈ જાય. વિચાર પરોક્ષપણાની વૃત્તિ જ્ઞાનની થઈ જાય, બદલી જાય, નથી જાય, પ્રત્યક્ષ અનુભૂતિ થાય એ સમય દર્શન છે. એવું વિશે જોશો ત્યાં તરફ સમાન આખા હિન્દુસ્તાનમાં એ વાત એ વાત ચાલતી માટે શાસ્ત્રોમાં તો પડી છે, દિગંબરના શાસ્ત્રોમાં એ વાત
મળી છે,
પડી છે વાત ચાલતી નથી એ વાત પૂરી જોઈએ. બહુ
વાહ વાહ,
એટલી બધી પ્રસિદ્ધ કરી કે આ વિવિધ માર્ગ છે, ગુરુની ક્રિયાના અમારે જોઈ લેતા એ તો ગુરુનો દ્રષ્ટાંત એટલા માટે સમર્થ દ્રષ્ટાંત આપ્યો છે કે અત્યારે તો એ ક્રિયામાં પૂરી દેખાતા નથી, અરે એનો સહસ્ત્રાસ્ત્ર મૃત કસાયનો હજારો માર્ગ પણ દેખાતો નથી, એના જે કસાયના સ્થળમાં નહીં ગ્રેડ કાલે એનો પણ પક્કો લાગતો નથી તો માર્ગ કઈ બીજો છે એ વાત પ્રકાશ
કરી જન્મજયંતિ
એ વાત અહીં પ્રસિદ્ધ કરી વર્ષો સુધી એ એક જ વાતની પ્રસિદ્ધિ માટે એમણે બીજી હજારો ન્યાયની વાત કરી. તમને શું કહે છે કે સમય દ્રષ્ટિને પર્યાયના પ્રસાર તો થાય છે, થાય છે નથી થતો એમ કહીને બચાવ કરવાનો પ્રશ્ન થાય છે બરાબર, પણ એ તે એ માને કરવાનો અભિપ્રાય હોય છે એને જે શુભાગ વર્તે છે એ શુભાગમાં એનો જે પ્રચુર રસ છે બરાબર શું કરી લે છે આવી જાય પણ એ કરવાનો એનો અભિપ્રાય છે. આ બહુ મોટી વાત અભિપ્રાય છે એ જ્ઞાનની પ્રધાનતામાં રહે છે, પણ એના શ્રદ્ધા સાથે સિદ્ધો થયો. જેવો અભિપ્રાય એવી શ્રદ્ધા, ને જેવી શ્રદ્ધા એવો અભિપ્રાય. આમ શ્રદ્ધા જ્ઞાન ને અવિનાશ આપવું પડે છે. અને શ્રદ્ધામાં એને ખબર પણ જાણે છે, જ્ઞાનના અભિપ્રાયમાં એ કરવા જેવો મારા અભિપ્રાય છે, અને શ્રદ્ધામાં એ ઠીક છે એવી એની પ્રતિક્રિયા છે. આટલો હું ભૌતિક છે આપણે વાત કરું ત્યારે પણ એવું ન લેવું કે આ ભક્તિ કરી છે, પૂજા કરી. આખી પરિસ્થિતિ બદલી જાય. ઉંટાનું એને એમ જાણવું કે એવો પરિણામ થવા છતાં પણ અનુભૂતિ ન થઈ એનો શો? એમ તમને કોઈ પૈસા આપવાનો વાયદો કરે, મદદ કરવાનો વાયદો કરે, અથવા લેન માટે પાછો આપવાનો પણ આપે નહી. તો ચા પીવો, ઠંડુ પીવો, નાસ્તો કરો, જમવા બેસો, બાર ગામ ચહેરા તો 5-25 દિવસ અમારે ત્યાં રોકાઈ જાય. ચતુર માણસ હોય તો તમે જો ચતુર નો હોય તો ઓલો ચતુર છે કે જમાડી કરીને તો સમજદાર માણસ ને એમ સુવરાજ ને મૂળ કથાએ ઘણો પીડા કરે, વારંવાર પીડા કરે, બહુ ભાવથી ભક્તિ કરે, બહુ ભાવથી સાથે
નહી લાગે એનું પરિભ્રમણ નહી મટે. મુક્ષતા નો તો કોઈ એટલો ક્લાસ જાણે અજાણે જીવ સંતોષાઈ જાય છે, ઠીક થાય છે એમ માને છે, એમાં સંતોષ આવી ગયો અને સંતોષ આવ્યો એટલે ખલાસ થઈ ગઈ વાત. જ્યારે જ્ઞાનીના અને અજ્ઞાનીના અભિપ્રાયમાં મોટો ફેર છે, એના શ્રદ્ધાનમાં પણ એટલો જ મોટો ફેર છે. જ્ઞાનીને, કોઈ જ્ઞાનીઓને, કોઈ મુનિઓને એટલો કષાયબંધ થાય કે સર્વાર સિદ્ધિમાં જાય. નકુલ સહદેવ બંને સર્વાર સિદ્ધિમાં ગયા છે અહીંથી, પણ એની નજર નથી ત્યાં. કષાયબંધ ઘણો થઈ ગયો, પ્રશસ્ત, અતિ પ્રશસ્ત ભાવ થયો, પણ એ અતિ પ્રશસ્ત ભાવ થયો એના ઉપર એની નજર નથી. આ વિશિષ્ટતા છે. જ્ઞાની ને અજ્ઞાનીની કોઈ ફેરફાર વાળી વાત હોય તો એ છે કે જ્ઞાનીને આવો ઉત્કૃષ્ટ ભાવ થાય કશાયની મંદતાનો તો એના ઉપર એનું લક્ષ્ય નથી, એની નજર નથી. અને અજ્ઞાનીની એકલી નજર એ કશાયની મંદતા ઉપર જ છે, કેમ કે એને આત્મા ફાયદો નથી, અકશાય તત્વ એના જ્ઞાનમાં આવતું નથી, આવ્યું નથી, અનુભવમાં નથી, પરિણતિમાં નથી, તેથી એને તો એકલી રાગ ઉપર નજર છે કે રાગ કેટલો પાતળો પડ્યો, ક્રિયા કેટલી ચોખ્ખી થઈ, રાગ કેટલો પાતળો પડ્યો અને ક્રિયા કેટલી જળની ક્રિયા, શરીરની ક્રિયા, મનોવચન કાર્યની ક્રિયા કેટલી નીરથી ચાર ચોખ્ખી થઈ. બસ એટલે રાગ અને જળ ઉપરની નજર હોવાને લીધે એની નજર આત્મા ઉપર જતી નથી, કેમ કે આત્માથી એ બાહ્ય તત્વ છે. જેની નજર બહાર છે એની દિશા ઉલટી છે, એને અંતરની દિશા પકડાતી નથી. જેની નજર અંતરમાં છે એને બહારમાં કશાય મંદ થાય, તીવ્ર થાય, એ કોઈ વિશેષ એ મહત્વ દેવા જેવી વાત નથી. તીવ્ર થાય તો મહત્વ દેવા જેવી નથી, મંદ થાય તો મહત્વ દેવા જેવી નથી. એ કશાય તોડીને
બરોબર
પૂર્ણ વિતરાગ થયા વિના રહેશે. કહે છે કે અજ્ઞાનીના અને જ્ઞાનીના અભિપ્રાયમાં મોટો ફેર છે. અજ્ઞાની મંદકષાયને ઉપાધિ માને છે, તેને એક પણ ભવનો નાશ થતો નથી અથવા એનો એકેય ભવ ઘટતો નથી, અનંતે અનંત એના ઉભા છે. જ્યારે ચતુર્થ ગુણ સ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ વિષય કષાયની મોજુદગીમાં વર્તતો જીવ એને અનંત પરિભ્રમણ એને નથી, એને ભવ ભ્રમણને એની અનંતતાને છેદી નાખી છે, પછી તો બહુ અલ્પ રહ્યા છે. સામાન્ય રીતે ક્ષોભ સંસમની દ્રષ્ટિ લગભગ સાત ભવે નીકળી જાય છે, તીવ્ર હોય તો એક જ ભાવમાં ક્ષોભ સંમાંથી ક્ષાયિકમાં આવી જાય, નહીંતર કોઈ બે ત્રણ ભવે છૂટી જાય, કોઈ ચાર ભવે છૂટી જાય, કોઈ પાંચ ભવે છૂટી, સાત ભવે તો લગભગ એનો ફેંસલો થઈ જાય છે. આ પરિસ્થિતિ ક્યાં અનંત ભાવ અને ક્યાં સાત ભાવ, વધુમાં વધુ મૂકવા તો કેટલો ફેર થતો, કે એક બાજુ દરિયો છે અને એક બાજુ પાણીનો બિંદુ છે, એટલો ફેર છે. એ પણ કેવું ઝાકળ જેવું બિંદુ છે સાત ભાવ, એટલે અનંત ભાવના કાળના દરિયા પાસે એક ઝાકળના બિંદુ જેવાને શું ગણતરીમાં દેશો, નહીવત છે. એ નહીવત છે એમ જોઈને એને ભાવિ નિગમ નહીંથી ભગવાન અમૃતચંદ્રાચાર્ય સમ્ય દ્રષ્ટિને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એમ કીધું કે સહી મુક્ત એવા, અમે તો એને મુક્ત થઈ ગયો જોઈએ છીએ. એક ન્યાય એ જાણે મુક્ત થઈ ગયો છે. ક્યાં ગયા કે મુંબઈ ગયા, હજી એ સ્ટેશન ન પહોંચાવા, પણ ઘોડાગાડી અહીંથી નીકળી ગઈ ને ખૂબ જોયે કે ભાઈ આ ઘોડાગાડીમાં ક્યાં ગયા, હજી મુંબઈ ગયા, હજી તો સ્ટેશને ન પહોંચાવાની, એમ સમ્યક દ્રષ્ટિને અવશ્ય ત્યાં તો હજી એક્સિડન્ટ થાય તો ન પહોંચે, અહીંયા તો પહોંચવાનો જ છે, વાત ખલાસ થઈ ગઈ, રજીસ્ટર થઈ ગયું. કેવળ જ્ઞાનમાં સમ્યક દર્શન થયું એટલે એ રજીસ્ટર થઈ ગયું, મુક્તિ માટે જીવ પૂરેપૂરો રજીસ્ટર થઈ ગયો. શું કે છે કે તેને એક પણ ભવનો નાશ થતો નથી, સમ્યક દ્રષ્ટિ કષાયને એ માને છે, તેથી તેણે અનંત ભવોનો નાશ કર્યો છે. કષાયની હેપણામાં અનંત ભવનો નાશને થઈ ગયો. આ બે મોટો ફેર છે, સામાન્ય ફેર નથી પણ આ બહુ મોટો ફેર છે. કોઈ માણસ સાજો થવાને બદલે ભયંકર રોગમાં સપડાવા માટે થોડો કાળ માટે કંઈક ઠીક પણ અનુભવે તો એને તબીબી વિજ્ઞાનના જાણકાર એમ કહેશે કે આ વાત બહુ ખોટી છે ભાઈ, બહુ ખોટે રસ્તે છો, ભલે તમને ઘડીક ઠીક લાગ્યું આ, પણ આ તો તમે મરાઈ ગયા, હવે આનું પાછું રિએક્શન એવું છે કે હવે પછી કોઈ હાથ હાથમાં બાજી રહેવાની એવી સ્થિતિ ન થાય એના માટે
ચાલી ગયું. આ
समाज अर्थ में कवस्तुभ का भी कहते हैं। गुण नु परिणमन स्वतंत्र सिद्ध थत नहीं, अनंत गुणमय दल साथ गुण नु परिणमन थे। देव गुण ने पर्यायात्मक वस्तु में जो बंधारण है, कॉन्स्टिट्यूशन ऑफ द सब्सटेंस, विद्रोह पर्यायात्मक है एम स्वरूप के स्वरूप अन्यथा प्रकार कल्पितपणे जो समझवामां आवे तो ग्रहित मुख्यात्मनो प्रसंग आवे छे। यथार्थपणे समझवामां आवे ज्ञान पुरुषार्थ नु कारण थी ने वस्तु नु स्वरूप ज्ञान तो पुरुषार्थ नु कारण थी ने आत्मा ने हित में हितरूप परिणमन थवामां निमित्त थाय छे। अहींया द्रव्यानुयोग नो स्पष्ट विषय छे અને એની સાથે દ્રવ્યાનુયોગના જ્ઞાન સાથે અધ્યાત્મ કઈ રીતે સંકળાયેલું છે એ વાત પણ આ બોલની અંદર ગુરુદેવજીએ સિદ્ધિ લીધી છે, થોડો સૂક્ષ્મ પણ છે એટલો ગંભીર પણ છે। શું કહે છે, જેમ કાળાણુઓ બધા જુદા જુદા સ્વતંત્ર પરિણમે છે, જેમ પરમાણુઓ બધા જુદા જુદા સ્વતંત્ર પરિણમે છે, તેમ એક એક ગુણ નું પરિણમન કેવી રીતે સ્વતંત્ર થતું નથી
હોતું?
બરોબર, તો ગુણોનું પણ એવું સ્વરૂપ છે કે સર્વ ગુણો અસહાય છે, કોઈના કારણે કોઈનું પરિણમન નથી થતું। જગતના સર્વ પદાર્થો સ્વતંત્ર પરિણમે છે અને જગતના સર્વ પદાર્થોના સર્વ ગુણો પણ સ્વતંત્ર પરિણમે છે, તો પણ તે બંનેની સ્વતંત્રતામાં ફરક છે। આમ જો સમજાવવું છે એ વિશે આ છે કે સર્વ ગુણ અસહાય સ્વતંત્રપણે પરિણમતા હોવા છતાં પણ એક એક ગુણ નું પરિણમન સીધું સ્વતંત્ર થતું નથી, એટલે કે એક એક ગુણ નું પરિણમન એક એક પરમાણુ ની જેમ, એક એક કાળાણુ ની જેમ, એક એક જીવ ની જેમ એમ સ્વતંત્ર સીધું પરિણમન થતું નથી। ગુણો દ્રવ્ય ની સાથે બંધાયેલા છે, ટૂંકામાં ગુણો છે તે દ્રવ્યની સાથે બંધાયેલા છે। જ્યારે કોઈ દ્રવ કોઈ દ્રવ્યની સાથે જરા પણ બંધાયેલું નથી, આ ફરક છે। સર્વ ગુણો સ્વતંત્ર અસહાયપણે પરિણમે છે, તો પણ એક દ્રવ્ય નહીં સર્વ ગુણો રૂપ વિશેષતા હોવાથી એક જ પદાર્થની તે પ્રકારની અનંત વિશેષતાઓ હોવાથી તે સઘળા મળીને એક દ્રવ્ય સ્વરૂપે છે, તે સઘળા થઈને સમૂહ રૂપે એક દ્રવ્ય સ્વરૂપે છે, એવી જે એકતા છે સર્વ ગુણોનું એકત્વ છે એ પણ ગુણના સ્વરૂપમાં સમાવેશ થાય છે। સર્વ ગુણોનું જે એક રૂપ છે એ પણ ગુણના સ્વરૂપભૂત પ્રકાર છે, એ કોઈ ગુણના સ્વરૂપથી બહારથી જ નથી। અનંત ગુણોનું એક રૂપ અથવા અનંત ગુણોનું જે એકત્વ છે તે એકત્વ પણ ગુણના સ્વરૂપભૂત છે, દેખી એક ગુણથી બહાર કોઈ એવો ભાગ છે, એવો પ્રકાર છે, એમ છે ને? એટલે આખું દ્રવ્ય પરિણમે છે, પરંતુ એમ તને લીધું છે ને, પણ અનંત ગુણમય દ્રવ્યનું પરિણમન થતા અનંત ગુણમય છે. એટલે એવું પણ નથી કે અનંતા ગુણો ભેગા મળીને એક દ્રવ્ય વસ્તુ છે. જેમ એસેમ્બલ કરવામાં આવે છે ને, કે ભાઈ આટલા પાર્ટ ભેગા કરીને મોટર કરે, આટલા પાર્ટ ભેગા કરીને રેડિયો બનાવ્યો, આટલા ભાગ ભેગા કરીને રેફ્રિજરેટર બનાવ્યું કે એર કન્ડિશનર બનાવ્યું, એમ અહીંયા ભેગા મળીને થયા નથી. કોઈ દ્રવ્ય કોઈ અનંત ગુણોનું એસેમ્બલ રિઝલ્ટ નથી, કે એસેમ્બલ કરીને ભેગું કરીને ફિટ કરીને દ્રવ્ય ઊભું કર્યું છે, વસ્તુ ઊભી થઈ છે, એમ પણ નથી. વસ્તુ જે એક છે એ વસ્તુને પોતાની અનંત વિશેષતાઓ છે, પોતાની અનંત શક્તિઓ છે, એવી પોતાની અનંત વિશેષતાઓ છે, પણ તે દ્રવ્યના દ્રષ્ટિકોણથી જોવામાં આવે, એનો વ્યૂ પોઈન્ટ તો એની સાવધાની રહેવી, માલ છે પોતાના ઘરમાં એની સંભાળ ને સાવધાની રહેવી, એ પ્રકાર બદલાઈ જાય છે આખો. પણ એ પહેલાની જે મૂંઝવણ છે, એ મૂંઝવણમાં મૂંઝાઈને બહાર નીકળવા માટે એનો પૂરો પ્રયત્ન ને પૂરી શક્તિ ને પૂરી તાકાત એને લગાવવી જોઈએ. અને એની વર્તમાન જ્ઞાનની અને વીર્યની, પુરુષાર્થની અને જ્ઞાનની ઉઘડેલી જે શક્તિ છે મનુષ્ય પર્યાયની, એને કોઈ જગ્યાએ એને લગાવવી જોઈએ, એને એક જ જગ્યાએ લગાવવી જોઈએ. આ નિર્ણય કરવો છે, આ સિવાય બીજું કાંઈ કરવું અત્યારે તો ઘણી સુવિધા છે. સત્પુરુષોએ માર્ગને કરવા જાય, આદર કરવા જાય, વિશ્વાસ કરવા જાય, પ્રશંસા કરવા જાય, રૂચિ કરવા જાય, ત્યાં જ પોતાના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થઈ જાય છે. અને એ જ પુરુષાર્થ આવ્યો. બે વાતની પોતાના સ્વભાવનો નિર્ણય છે, નિર્ણય ભલે જ્ઞાન કરે છે તો પણ તે નિર્ણય કરવામાં નિર્ણય સંબંધિત પુરુષાર્થ સાથે સાથે હોય છે.
બરોબર,
નિર્ણય કરવામાં નિર્ણય સંબંધીનું બળ, નિર્ણય સંબંધીનો પુરુષાર્થ સાથે જ હોય છે. જેમ કોઈ વિભાવરૂપ કાર્ય કરવામાં વિભાવરૂપ પુરુષાર્થ પણ સાથે છે.
બરોબર,
ઊંધું કાર્ય થાય છે ત્યારે ઊંધો પુરુષાર્થ પણ સાથે જ છે. તો અહીંયા નિર્ણય કરે છે ત્યારે પણ નિર્ણય સંબંધિત પુરુષાર્થ પણ સાથે જ છે. અહીંયા પુરુષાર્થની વાત સાથે સાથે એટલા માટે લીધી કે સર્વજ્ઞનો નિર્ણય કરે છે ત્યારે સર્વજ્ઞે જોયું હશે તે પ્રમાણે બધું થવાનું છે. તો આત્માનું હિત થવું, આત્માને ધર્મ પ્રગટવો, આત્માને પુરુષાર્થ પ્રગટવો, એ બધું પણ સર્વજ્ઞે જોયું હશે એ પ્રકારે થશે. તો અત્યારે પુરુષાર્થ કરવો, પ્રજ્ઞા પહેલા પુરુષાર્થ કરવો જોઈએ, એવો ઉદ્દેશ કઈ રીતે લાગુ પડે છે? આ વાત સાથે જોડી છે, નિર્ણયની સાથે પુરુષાર્થની વાત એટલા માટે જોડી છે. એક તો એ વાત છે, બીજી એ વાત છે કે સર્વજ્ઞનો નિર્ણય એટલે વિશ્વની અંદર સર્વજ્ઞ પરમાત્મા છે અનંત સિદ્ધ પરમાત્મા છે, અર્યંત પરમાત્મા છે, સર્વજ્ઞપણે આ બે પદમાં પર પરમાત્માઓ બીજા જીવો પરમાત્મા પદે બિરાજમાન છે એમ સર્વજ્ઞ પદનો નિર્ણય કરવા જાય, સર્વજ્ઞ પદની હયાતીનો નિર્ણય કરવા જાય ત્યારે એને પોતાના સર્વજ્ઞ સ્વભાવનો પણ નિર્ણય સાથે સાથે થાય છે.
બરોબર
આમ છે. બે વાત લીધી છે, પેલો ભૂલ છે એની અંદર ભૂલ બીજા ઘણા લીધા છે સાથે સાથે, કે જયારે સર્વજ્ઞનો નિર્ણય કરવા જાય કોઈ જીવ ત્યારે એને સાથે સાથે આવા જો સર્વજ્ઞ હોય જે પરિપૂર્ણ નિર્દોષ પરમાત્મા છે, અનંતમાં ભાગે પણ દોષનો અંશ ત્યાં ઉત્પન્ન હોઈ શકતો નથી, અનંતમાં ભાગે પણ કસાય કણનો જેની અવસ્થામાં સદભાવ નથી, સર્વથા કસાયના અભાવ સ્વભાવે છે પ્રગટપણે એમ જાણતા તે પ્રત્યે આદર પણ થાય, નિર્ણય કરવા જાય ત્યાં આદર પણ થાય, વિશ્વાસ કરવા જાય આ હું બની શકે છે, કોઈ પણ આત્માને વિશે આ પ્રકારની અવસ્થા ઉત્પન્ન થવી તે સંભવિત છે એમ વિશ્વાસ કરવા જાય. આ વાત લીધી છે એક શ્રીમદજી એવી વાત લીધી છે કે જો કસાય ઘટે છે, જો કસાય વધે છે અને જો કસાય ઘટે છે, જો કસાયનું આવું અધ્રુવ સ્વરૂપ છે, વધવું ઘટવું તે એનું અધ્રુવ સ્વરૂપ છે, તો તે કસાયનો નાશ થવો પણ સંભવે છે. આનું નામ સુતર્ક કહેવાય, તેવો તર્ક લડાવ્યો છે કે કસાય વધી શકે છે અને એ વધેલો કસાય ઘટી શકે છે, તો કસાયનો અભાવ પણ થઈ શકવો થઈ શકતો હોવો જોઈએ. આમ કાઢી એમ જ્યાં વિશ્વાસ કરવા જાય કે સર્વથા દોષનો નાશરૂપ નિર્દોષ દશા પરિપૂર્ણ પવિત્ર દશા પ્રગટ થાય, ત્યાં જ્યાં સંપૂર્ણ વિતરાગતા છે, રાગનો સર્વાંશે નાશ થઈ ગયો ક્ષય થઈ ગયો, સંપૂર્ણ વિતરાગ દશા છે ત્યાં સંપૂર્ણ જ્ઞાન દશા સંભવે છે. આમ કહ્યું છે. અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન દશા હોય ત્યાં સંપૂર્ણ વિતરાગ દશા સંભવે છે. કેમ કે રાગ છે એ જ્ઞાનાવરણીનું નિમિત્ત છે, જ્ઞાનાવરણી બંધાવાનું રાગ નિમિત્ત છે, જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની અંતરાયા ચારે ઘાતી કર્મ બંધાવાનું મુખ્ય નિમિત્ત છે તે રાગ છે. હજી જૈન દર્શનમાં રાગ અને વિતરાગતાના ભેદ નથી પડતા. જેટલા કોઈ કહેવાતા વ્યવહારે કહેવાતા ધર્મ દયા દાન પૂજા ભક્તિ સ્વાધ્યાય વ્રત નિયમ સંયમ પછાણ સ્વાધ્યાય કરવાના ભાવ સામાયિક કરવાના ભાવ અનેક પ્રકારના જે શુભ રાગની ઉત્પત્તિ છે, જૈન દર્શનમાં જ્યાં વિતરાગ દર્શન નામ જ જેનું વિતરાગ દર્શન છે ત્યાં રાગ તે પણ ધર્મ છે એવું માની લેવામાં આવે છે. આ બધું ધર્મની ક્રિયા ને આ બધો ધર્મ આવું બધું ઘણું થાય તો એ વિતરાગ શાસનની અંદર ઘણું ઘણું થઈ ગયું. હવે જે રાગ છે એનાથી વિતરાગ ભાવ જુદો જ પાડવો છે તદ્દન, અને વિતરાગ ભાવ જો ધર્મ છે તો ગમે તે પ્રકારનો રાગ તે ધર્મ નથી પણ
અધર્મ છે,
અધર્મ છે, કઠોર પડે એવું છે, ધર્મ નથી પણ અધર્મ છે. આ વસ્તુ જુદી નથી પડતી. પહેલા તો ક્રિયા કરવાના અભિપ્રાય થી ક્રિયા ન કરવી. રાગ સહજ મંદ રહે અથવા અશુભ થી બચવાનો ભાવ આવે કે અશુભ અશુભ માં તો જવું નથી, ત્યારે શુભ રાગ થઈ જાય તો પણ હું જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાન સ્વભાવી આત્મા છું, રાગ કરવાનો મારો સ્વધર્મ નથી, એમ એનો ભાવ રહેવો જોઈએ. એનો ભાવ એમ રહેવો જોઈએ કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, આત્માના જ્ઞાનાદિનું સંવેદન, એની રુચિ, એની શ્રદ્ધા, એનું આચરણ એ જ મારું કર્તવ્ય છે, એ સ્વભાવ ધર્મ છે. એથી અતિરિક્ત એથી બીજું જે કાંઈ છે તે વિભાવ છે. વિભાવ છે એટલે ધર્મ નથી, એમ જાણવું જોઈએ.
બરાબર.
એટલે તો કે છે ને કે વિશ્વાસ કરવા જાય, સર્વજ્ઞતાનો વિતરાગતાનો વિશ્વાસ કરવા જાય એ વાત લીધી છે. આમાં શું કયું સ્ટેજ પકડવું છે? કે કોઈ પણ જીવ વિતરાગ માર્ગમાં પ્રવેશ કરવા ચાહે છે તો એને પ્રથમ જ પોતાનું સંપૂર્ણ પરિપૂર્ણ નિર્દોષતાનું ધ્યેય હોવું ઘટે છે કે એક કષાય કલંકનો એક કણ પણ આ આત્માને વિશે ન જોઈએ કે ન જોઈએ. શા માટે જોઈએ? જે આત્માને નુકસાન કરતા છે, દુઃખદાયક છે, મલિન છે અને પોતાના સ્વરૂપથી જે વિરોધી છે, પોતાના આત્માથી જે વિરોધી છે, આત્માનો ઘાતક છે, એ વાત લીધી છે. દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે એવી વાત લીધી છે. કૃષ્ટિકા શુભ અશુભ ક્રિયારૂપ જો આચરણ રૂપ ચારિત્ર હૈ તો કરને યોગ્ય નહીં હૈ, ઉસી પ્રકાર વર્જન કરીને યોગ્ય ભી નહીં હૈ. કોઈ એમ કહે કે ભલે તમે એને કરવાનો ઉપદેશ ન આપો, ક્રિયા ન કરવી, ક્રિયા કરવી એવો ઉપદેશ ભલે તમે ના આપો, પણ ક્રિયા છોડી દેવી એવો પણ ઉપદેશ તમે ના આપો. તમે રાગ કરવાનો ઉપદેશ ભલે ન આપો કે શુભ રાગ ની ક્રિયા તમે કરજો, પણ શુભ રાગ ની ક્રિયા છોડી દેજો એવો પણ ઉપદેશ ન આપવો જોઈએ. આમ પોઈન્ટ લીધો છે. આ ભાઈ નો પ્રશ્ન છે ને એ જરા ટુ પોઈન્ટ છે, કે ક્રિયા કરવી કે ન કરવી અમારે શુભ રાગ ની, આ પ્રશ્ન ઉઠાવ્યો છે. એવો જ પ્રશ્ન કોઈ એમ જાણશે કે શુભ ક્રિયા રૂપ જો આચરણ રૂપ ચારિત્ર હૈ, બારનો જે ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી, એ પ્રકારે તે છોડવા યોગ્ય પણ નથી. કરવું નહીં ને છોડવું નહીં તો પછી ત્રીજું શું રહ્યું? કરવા યોગ્ય નથી એમ કહો ત્યાં સુધી તો ઠીક છે, પણ એ કરો છો એ છોડી દો એમ કહો તો એ બરાબર નથી લાગશે. ઉત્તર ઇસ પ્રકાર હૈ કે વર્જન કરને યોગ્ય હૈ. રાજમલજી ની સમયસાર ની આ કૃષ્ટિકા બહુ અધ્યાત્મ ની મસ્તી થી ભરપૂર છે. ઘણો અધ્યાત્મ પ્રધાન અંદર ધ્વનિ આવ્યો છે. આપણો વર્જન કરને યોગ્ય હે કારણ કે કારણ લીધું છે વ્યવહાર ચારિત્ર હોતા હુઆ એને વ્યવહાર ચારિત્ર જગતમાં કહેવાય છે વ્યવહાર ચારિત્ર હોતા હુઆ દુષ્ટ હૈ અનિષ્ટ હૈ ઘાતક હૈ ત્રણ બોલ પકડ્યા છે દુષ્ટ છે દુઃખદાયક છે અનિષ્ટ છે આત્માની ઇષ્ટરૂપ ઇષ્ટતાને રોકનાર છે પલ્લી કલ્યાણને રોકનાર છે અને સ્વભાવનો ઘાતક છે રાગ છે ને તે સ્વભાવનો રાગ સ્વભાવનો ઘાતક છે ઇસલિયે વિષય કષાય કે સમાન અશુભ ક્રિયારૂપ જે વિષય કષાય ઇસકે સમાન ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ હૈ એસા કહેતે હૈ કોણ એસા કહેતે હૈ આચાર્ય મહારાજ એસા કહેતે હૈ આ ઉદઘાટન કર્યું છે કલશની ટીકા કરતા પહેલા કે તત નિષિદ્ધ તે પછી એનો અર્થ શ્લોકનો અર્થ શરૂ કરે છે કે તેથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે મૂળ શ્લોક આમ છે મોક્ષ હેતુ મોક્ષ હેતુ તિરોધાનાથ મોક્ષના કારણનો જે તિરોધન કરનાર છે મોક્ષના કારણનો જે ઘાત કરનાર છે એમ અહીંયા તિરોધાનાથ એટલે ઘાતક મોક્ષના કારણનો જે ઘાતક હોવાથી બંધત્વાત સ્વયં એવ છે અને પોતે સ્વયં બંધ સ્વરૂપે હોવાથી મોક્ષ હેતુ તિરોધાઈ ભાવત્વા તત નિષિદ્ધ દે મોક્ષ હેતુનો એ નાશ કરનારો હોવાથી ઘાતનશીલ હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે વિતરાગ માર્ગ ને વિશે તેનો નિષેધ કરવામાં આવ્યો છે જે મૂળ મુદ્દો છે એ આટલો જ છે કે અંદરમાં વિતરાગ સ્વભાવ આત્મ સ્વભાવ શું કે જે રાગાદિથી વિરુદ્ધ જાતિનો છે તમામ પ્રકારથી વિરુદ્ધ જાતિનો છે જેટલા કોઈ વ્યવહાર ધર્મ રૂપ વ્યવહાર ચારિત્ર રૂપ રાગાદી ભાવો છે જે પુણ્યબંધના કારણ છે મોક્ષના જે ઘાતક કારણો છે પુણ્યબંધના કારણ છે બંધના કારણ એટલે મોક્ષના ઘાતક કારણ છે કેમ કે બંધ અને મોક્ષ પરસ્પર વિરુદ્ધ છે એ મૂળમાં આ સમજવું જરૂરી છે નહીતર જી કષાયની મંદતાવાળા પરિણામને ઠીક અને કલ્યાણનું કારણ માન્યા વિના રહેશે નહીં આ ખીચડો થાય છે જે ખીચડો થાય છે અહીંયા થઈ જાય છે કે શુભ ભાવને કલ્યાણનું કારણ માનવામાં આવે છે અહીંયા કહે છે કે કલ્યાણનો એ ઘાતક ભાવ છે જેટલો અશુભ ભાવ કલ્યાણનો ઘાતક છે એની સમાન શુભ ભાવ પણ કલ્યાણનો ઘાતક છે વિષય કષાય કે સમાન એમ લીધું છે એ વાત એકદમ નીચેથી જોતા નથી સમજાતી કે કોઈ પણ જીવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામને પ્રાપ્ત થાય છે ત્યારે અશુભ છોડીને શુભમાં પ્રવેશીને પછી શુદ્ધતામાં જાય છે એટલે આમ નીચેથી જોવે છે ત્યારે એને એ વચમાં જરૂરી ચીજ લાગે છે વચમાં એ આવશ્યક છે આવવું જોઈએ કરવું જોઈએ થવું જોઈએ હોવું જોઈએ આ બધું વચમાં